આપી મોણ નાખીને એને પાવરફુલ બનાવીને કર્મ નામનો આકાર જે એને થયો, એ કર્મ બનાવ્યા એ કેના કારણે, એની અંદર તાકાત કોને આપી? એ કર્મણ વર્ગણાના પરમાણુમાં પાવર કોને આપ્યો? જીવે. એટલે જ્યાં સુધી હવે પાવર ખતમ ન થાય ત્યાં સુધી ઓલા પૂદગલ પરમાણુ છે એ જરા તાકાતવાન બનીને હેરાન કરવા આવે આવે અને તે સમયે પાછો આ જીવ જો એને તાકાત ન આપે. આનું ગેરડા પણ બે પ્રકારનું છે, ઊંધાઈ ને અવરચંડાઈ જે આપણે કહીએ છીએ ને, એક તો કર્મ બાંધતી વખતે અને પાછા ઉદયમાં આવે ત્યારે પછી એનું ડાપણ હજી જરાય ઓછું ન થાય કે ત્યારે પણ એની અંદર ભાવ પૂરે એને ક્રોધનો કસાય ઉદયમાં આવ્યો તો પાછો જોરથી એની અંદર જેટલી ચૈતન્યની શક્તિ છે ને જોડે શું સમજેશ મને તું. નિમિત્ત ઉદયમાં આવ્યું એમાં પાછો બમણા વેગથી જોડાયો અને કોઈ દી છૂટતો નથી ને કે હે ભગવાન હું કહીશ. આવી અવડચંડાઈ, આવા ઊંધા ધંધા કરીને બેસસ અને કૈરાજ કરસ તો કર્મની તાકાત શું? જ્ઞાનીઓએ કહ્યું કે ગમે તેવું કર્મ પણ એ કર્મને પોતાની કાળ સ્થિતિ છે ભાઈ, એ કાળ સ્થિતિ પૂરી થયા પછી કોઈ કર્મ ટકી શકે એવી કર્મની કોઈ વ્યવસ્થા નથી, એને તો પૂરું થવાનું. તું એની અંદર ભેગો ભરડો તો જરા જમાવટ થઈ અને તું ન ભરડો તો એ બિચારો ખરી પડશે. એ કર્મ એનો સમય પૂરો થાય એટલે ખરી પડશે. વિદ્યમાનતા પેલા પોતાની છે, આ મારી તાકાત, આખો સંસાર મારો છે એનું કારણ કે મારો ઉપયોગથી હું આખા સંસારમાં છું. વિદ્યમાનતા પેલા સંસારમાં મારી છે, જો વિદ્યમાનતા મારી હું સંસારમાં સંક્ષેપ કરું તો મારો સંસાર સ્વયં સંક્ષેપ થઈ જાય. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પામે સમકેતને વર્તે અંતર શોધ. બસ જિજ્ઞાસા એકવાર મુક્ત થવું છે એની જાગે અને આ મુક્ત થવામાં આ જળ કર્મ છતાં પ્રભુ મને કેમ હેરાન કરે, હું કેવી રીતે એનાથી બંધાયો છું, એ માટે સદગુરુનો બોધ મળે કે તારું ચૈતન્ય જાગૃત થાય અને આનું જડત્વ જાગૃત થાય અને જળ અને ચેતનને જુદા કરી નાખ, તારો પ્રગટ લક્ષણ પકડી લે તું. અને એટલે જેવો બોધ સદગુરુનો મળે એટલે સમજી ગયો કે આ સંસારના પદાર્થોમાં મારી વિદ્યમાનતાને કારણે બધા એવા છે, હવે હું સંક્ષેપ થઈ જાઉં છું. થયો અંતર, એની દ્રષ્ટિ ક્યાં થઈ? વૃત્તિ વહે એની જે ભાવમાં વર્તે અંતર શોધ પતી ગયું, અંતરની શોધ કરી જગત સાથેનો અનુબંધ તૂટી ગયો એટલે આખી કર્મની વ્યવસ્થા પાંગડી બની ગઈ, નિર્બળ થઈ ગઈ. એની શોધ પોતાના ચૈતન્ય પ્રદેશ અને અંદરમાં શું છે, અંતર શોધ અંતર્મુખી સાધના છે, જૈન દર્શનની સાધના અંતર્મુખી છે. જેવો અંતર્મુખ થયો એવું અંતર્મુખની અંદર જગત તો નથી જ, તો અંદરમાં શું છે? તો અંદરની અંદર આત્માના અસંખ્યાત ચૈતન્યાત્મક અરૂપી એવા પરમાણુ એવા પ્રદેશે પ્રદેશ આ આખા શરીરની અંદર શરીર વ્યાપ્ત છે. શરીરના અણુએ અણુની અંદર એની સાથે પ્રદેશે પ્રદેશે ચૈતન્યના પ્રદેશ અને દેહના પરમાણુ એક સાથે એક ક્ષેત્રાવગાહીપણે રહેલા છે અને આના જડત્વ સાથે આનું ચૈતન્યત્વ સાક્ષાત પ્રગટ છે અને એમાં સમપણું છે, પેલો ગુણ સમતા છે. એક પણ પ્રદેશ ઓછો થયો નથી, એમાંનું કોઈ પણ પ્રકારનું ચૈતન્યપણું ઘસાયું નથી. એવું ને એવું એવર રેડી ફ્રેશ લાઇક ફ્લાવર એવું જ છે. જેવો અંતર્મુખ થયો એવું એને આ પોતાની વિદ્યમાનપણાના અસ્તિત્વનો ભાસ થયો અને જગત સાથેનો આ પદાર્થનું પછી ગ્રહણ કરવું, ત્યાગ કરવું, ઉદાસીન થવું આ બધી વાત દૂર રહી ગઈ. જેવો ઉર્ધ્વતા ધર્મનું લક્ષણ એને ખ્યાલ આવ્યો કે જીવ છે કોણ આખરે, આ બધું મુશ્કેલી છે કે હું બધું જોઉં છું અને એનાથી બંધાવ છું, તો કે જોનાર કોણ એ નક્કી કરનાર. એટલે પેલા મારું વિદ્યમાનપણું છે તો જ આ જગત છે, હું જો વિદ્યમાન નથી તો જગત નથી. કઈ વાંધો નહીં, તારા વિદ્યમાનપણાના વેપારને સમેટી લે, સંકોચી લે, રિડ્યુસ યોર રેડિયસ. જો સંસારને આપણે ટૂંકો કરવો હોય તો આપણું વર્તુળ કેટલું મોટું થાય, જેટલી આપણી ત્રિજ્યા હોય એટલું વર્તુળ થાય, જેટલી રેડિયસ હોય એટલું સર્કલ થાય. 3 ફૂટની રેડિયસ હોય તો તે પ્રકારનું સર્કલ થાય, 12 ફૂટની રેડિયસ હોય તો 12 પ્રકારનું થાય. રિડ્યુસ યોર રેડિયસ એન્ડ કમ ટુ ધ પોઈન્ટ વિચ ઇઝ નો લેન્થ નો બ્રેથ બટ ધ પોઝિશન ઓનલી. તો સંસાર કેટલો થાય? તો સ્વકેન્દ્રિત આત્મા પોઈન્ટ હેઝ પોઝિશન બટ નો લેન્થ એન્ડ નો બ્રેથ. એમાં પોઝિશન કહેવાય છે છતાં પણ એ એકેય જગ્યા રોકે ખરું, કેમ કે નો લેન્થ એન્ડ નો બ્રેથ તો પોઈન્ટ જગ્યા રોકે ખરી. તો માત્ર કેવા માત્ર વાણીથી કહેવાય કે ઇટ હેઝ પોઝિશન બટ નો લેન્થ એન્ડ નો બ્રેથ. એવી જ પ્રકારે આ આત્મા છે, એને કઈ સંસાર નથી અને છતાં અસ્તિત્વ છે, અરૂપી છે, અરૂપી છે. એની રેડિયસ ઘટાડી નાખ એટલે માત્ર પોતાના સ્વકેન્દ્રિત થઈ જા. અને સ્વકેન્દ્ર કેવું છે? સંસારની જરાય એક પ્રદેશ પણ રોકે ખરો આ જગતનો? ન રોકે. જો જગતનો એક પદાર્થ રોકે તો ભીડ થઈ જાય આત્માઓની. અને પછી એમ કહીએ કે કોઈ કલ્પના કરતા કરતા કે બધા આત્મા સિદ્ધ લોકમાં પહોંચ્યા, તો 14 રાજલોકની અંદર જે ટેસ્ટથી હરતા ફરતા 1000 સ્ક્વેર ફીટ વાળી જગ્યા અને 5000 સ્ક્વેર ફીટ વાળો બ્લોક વાપરનારા લોકો, આ સિલસિલામાં દશા શું થાય આપણી? એ તો જેટલી છે એટલી ને એટલી છે. અને બધા આત્માઓ ત્યાં પહોંચી જાય તો કે છે આત્મા ત્યાં છે, એ પોતાના જગતના સ્વરૂપ સાથે નથી. એને તો એની રેડિયસ બધી રિડ્યુસ થઈ ગયેલી છે એટલે એને ત્યાં 1 ફૂટની જગ્યા જોઈએ? તો કે છે ના, 1 ઇંચની, 1 સેન્ટીમીટરની, 1 પોઈન્ટની, પોઈન્ટ પણ નહીં. કૃપાળુદેવે શબ્દ પ્રયોગ વાપર્યો છે, અવગાના તે અવગાના. એક જ જગ્યાએ અનંતા જીવોની અવગાહના હોવા છતાં એકબીજાની અંદર બધા સમાય જાય એવો આકાશનો ગુણ છે. એટલે સિદ્ધ લોકો પર ક્યાંય ભીડ છે નહીં. બસ આપણે આપણી ત્રિજ્યાને કેટલી સંકોચી શકીએ એના ઉપર વિચાર કરવો, એટલે જગત એની મેળે સંકોચાશે. આપણું વર્તુળ ઓછું કરવું હોય તો એક જ ઉપાય છે કે ત્રિજ્યાને નાની કરી દોરી ખેંચતો જા ધીરે ધીરે. આ દોરી ખેંચવાની બદલે આ ઢીલ મૂકે છે, ફિરકી લઈને જ બેઠો છે સંસારમાં. જૈનો અત્યારથી ફિરકા ફિરકા અને 4-4 જણા વાંહે રાખ્યા છે, બીજા ફિરકા દોરો ઘટે તો દે બરાબર ચગાવે નહીં, કારણ કે બધાને રસ છે. ભલે ચગે પડશે, જાજુ ચગે એ શું થાય? પડશે, પડવા દો. લોકો ક્યાં તારવા બેઠા છે? આસપાસના બધા લોકો કે એ જ લાગનો છે. ભગવાન કહે છે કે તારા પતંગને ચડાવમાં આ અભિમાન અને અહંકારના પતંગને બહુ ચડાવસ તું સંસારની અંદર. અને બધા એમ કે છે કે બરાબર છે, કાયપો ઓલાને માર્યો સાલાને, બરાબર છે, લગાવ કાપ મારી નાખ. એ શું વળી આપણી આપણી ઓફિસ સામે આપણા ટ્રાન્ઝેક્શન સામે એ વચમાં ક્યાંથી આવે? એનું ઇન્ડસ્ટ્રી કેમ ચાલે? અરે તું શું કરાશ, ખુવાર મરી જાઓ પણ એને ખેદાન મેદાન કરી નાખો. બસ આ પતંગ ચડાવો બધા. રિડ્યુસ યોર રેડિયસ, વીટી લે ભાઈ બધો દોરો વીટી લે, ઘર ભેગો થઈ જા, પતંગે જશે ને ફિરકી જશે સંસારમાંથી. ભગવાન કહે છે તારું ચૈતન્યપણું એના આધાર ઉપર તારા સંસારની પરિસીમા રાખ. એની માત્ર તે જ મુખ્ય હોય તો જ બીજું કઈ જાણી શકાય એવો એ પ્રગટ ઉર્ધ્વતા ધર્મ. તે જેને વિશે છે તે પદાર્થને શ્રી તીર્થંકર જીવ કહે છે. અહીંયા તે જેને વિશે એટલી બધી વાર આવે છે કે ઘણી વાર આમ ઉપયોગ ચૂકી જવાય, પણ ભગવાન તો એ કઈ જવાને. એવો એ પ્રગટ ધર્મ તે જેને વિશે છે તે પદાર્થને શ્રી તીર્થંકર જીવ કહે છે. ડેફિનેટ સ્પેસિફિક પ્રિસાઇઝ, આમ તીર્થંકર આમ કીધું ઉભો રે, આ પદાર્થ જીવ છે, બીજો નહીં, ભ્રાંતિ નહીં, ભૂલ નહીં, કલ્પના નહીં, મિથ્યાત્વ નહીં, આગ્રહ નહીં, માન્યતા નહીં, અભિપ્રાય નહીં, મૂકી દે બધું બાજુ ઉપર. આવ પ્રત્યક્ષ હાથમાં કાન પકડાવીને કે બોલ, આ પદાર્થ જીવ છે. આખા જગતની અંદર પહેલા તારી વિદ્યમાનતા નક્કી કર, અને જેવી પકડાણી કે જે છે બરોબર છે એના વિના એ મુખ્ય હોય તો જ બીજું જાણી શકાય એવો પ્રગટ ધર્મ તે જેને વિશે છે તે પદાર્થને શ્રી તીર્થંકર જીવ કહે છે. આખા જગતથી જીવને જુદો પાડવાની પ્રક્રિયા, બસ અનુપ્રેક્ષા આની, ચિંતના આની, મનન આનું, અખંડ ચિંતવન નિધિ ધ્યાસન ઔષધ વિચાર ધ્યાન, આ વિચાર અને ધ્યાન શેનું કરવાનું છે? એક એક લક્ષણ પકડી લ્યો, આ લક્ષણ માંથી થાકી જાય તો એક એક પદ પકડી લ્યો આત્માના છ સ્થાનક. કેટલું બધું આપ્યું છે, છ સ્થાનક, વળી છ દ્રવ્ય પકડી લ્યો, વળી જીવની અંદર કઈક નોવેલ્ટી જોઈ તો નવ તત્વો પકડી લ્યો. અરે ભાઈ, બે મહિનાનો કોર્સ તો આવી ગયો, રોજ એક વસ્તુ લ્યો તો નવ તત્વ, છ દ્રવ્ય, નવ ને છ પંદર, પંદર ને છ પદ એકવીસ, એકવીસ ને સાત આ લક્ષણ અઠ્યાવીસ થયા. આપણને એમ થાય કે એક ને એક વાત રોજ કંટાળો આવે, બીજી વાત મગજમાં આવી જાય, ગમે નહીં આ છે તે છે, બરોબર, ટેસ્ટફુલ છે, ભગવાને વેરાયટી આપીશ, લઈ લે તું. આ અઠ્યાવીસ દી ઉજ્યું તો કઈ વાંધો નથી ને, લે એક એક પદ લે, ત્યારે ખબર પડે કે એક પદ ની અંદર મહિનો નીકળી જાય. આ અમે થોડોક પ્રયોગ કર્યો પાર્લામાં અને પછી સમજી ગયા કે ભગવાનના પદમાં એક વ્યાખ્યાનનો પ્રયોગ કરવા જેવો નથી. એક પદમાં એક દિવસમાં કઈ વાત આપણી કઈ બેસે એમ નથી. હજી એમાં તો શિષ્યની શંકા ને એનો જવાબ બધું તૈયાર, આપણે કઈ વિચારવાનું જ નહીં. એક એક પદ માટે શિષ્યની શંકા, વીસ શંકા અને સામે સાઈઠ ગાથા જવાબની લગાવ. અરે પ્રભુ, હાથ જોડી દે. અને આટલામાં આપણે એમ થાય ઓળો શિષ્ય સમજી જાઓ, કઈ દી હાથમાં મળી જ ગયો, હવે મળી જ ગયો, મળી જાય. આ રીતે ઉર્ધ્વતા ધર્મથી પછી આગળ આપણે ચાલીએ છીએ. ઉર્ધ્વતા, હવે આવે છે જ્ઞાયકતા. પેલા ભગવાને જે કહ્યું છે તે આપણે વાંચીએ, બરોબર અવધારીએ. પ્રગટ એવા જળ પદાર્થો અને જીવ તે જે કારણે કરીને ભિન્ન પડે છે તે લક્ષણ જીવનો જ્ઞાયકપણા નામનો ગુણ છે. કોઈ પણ સમયે જ્ઞાયક રહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં, અને તે જીવ નામના પદાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિશે જ્ઞાયકપણું સંભવી શકે નહીં. એવું જે અત્યંત અનુભવનું કારણ જ્ઞાયકતા, તે લક્ષણ જેમાં છે તે પદાર્થ તીર્થંકરે જીવ કહ્યો છે. ફરીથી, પ્રગટ એવા જળ પદાર્થો, પ્રગટ એવા જળ પદાર્થો અને જીવ તે જે કારણે કરીને ભિન્ન પડે છે, તે જે કારણે કરીને ભિન્ન પડે છે, તે લક્ષણ જીવનો જ્ઞાયકપણા નામનો ગુણ છે. કોઈ પણ સમયે જ્ઞાયક રહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં, અને તે જીવ નામના પદાર્થ સિવાય, અને તે જીવ નામના પદાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિશે, બીજા કોઈ પણ પદાર્થને વિશે જ્ઞાયકપણું સંભવી શકે નહીં. એવું જે અત્યંત અનુભવનું કારણ જ્ઞાયકતા, એવું જે અત્યંત અનુભવનું કારણ જ્ઞાયકતા, તે લક્ષણ જેમાં છે તે પદાર્થ શ્રી તીર્થંકરે જીવ કહ્યો છે. આ વાત બધી તીર્થંકરની જ ચાલે છે. આ જે કેનાર છે તે તીર્થંકર કે છે. આ પુરુષને તીર્થંકર સાથેનું સામીપ્ય, સાનિધ્ય, નિકટતા, પ્રત્યક્ષપણું કેટલું છે અને પરમાર્થમાં પ્રત્યક્ષપણાનો શું અર્થ થાય છે એ વિચારવો. ડિક્શનરી મિનિંગ લઈને બેસી ન જવું. ડિક્શનરી મિનિંગથી કોઈ દિવસ પરમાર્થ માર્ગના રહસ્યો પકડાશે નહીં. કૃપાળુ દેવને તીર્થંકર કેટલા પ્રત્યક્ષ છે એ આ પત્ર આખું ઉઘાડી રાખીને, મન ખુલ્લું રાખીને, મગજ બંધ કર્યા વિના વાંચીએ તો ખબર પડે કે આમને એને પુરુષ તીર્થંકર કેટલા દૂર આનાથી. આપણને આપણા આત્માથી જેટલો દેહ દૂર નથી એટલી નજીકતા આને તીર્થંકર સાથેની છે. પ્રગટ એવા જળ પદાર્થો, આખી દુનિયાના પદાર્થો ભેગા કરીને એની સાથે પોતે ઉભો રહીએ, અને જીવ તે જે કારણે કરીને જુદા પાડવા, બધામાંથી તું જુદા પાડ, એ કોયડાની અંદર બેસી જવું આપણા લિવિંગ રૂમની અંદર, અને પછી આઈટમનું લિસ્ટ કરવા માંડવું, સીલિંગ, પંખો, ફોલ્ડ સીલિંગ, પછી આ હુક, પિક્ચર્સ, ફોટો ફ્રેમ્સ, લેન્ડસ્કેપની ફ્રેમ, ટીવી, પછી વોલ યુનિટની અંદર રહેલી આઈટમો બધી, અને પછી હું મિસ્ટર એક્સ પોતાનું નામ લખવું. આ બધામાંથી હવે વસ્તુ જુદી પાડવી છે. આમાં બે જાતના પદાર્થો છે, એક ઓરડાની અંદર, એક લિવિંગ રૂમની અંદર, એક બેડરૂમની અંદર. આપણા 250-300 પદાર્થ છે, અને એની અંદર એક પોતે બેઠો છે મિસ્ટર મગનલાલ છગનલાલ જે કંઈ કહીએ તે. તો ઓરડામાં 300 આઈટમ છે, હવે 299 ને એક એમ જુદી પાડવી હોય તો શું કરવું, કયું લક્ષણ પકડવું? એવું લક્ષણ પકડવું કે જેમાં પછી ક્યાંય વિરોધ ન આવે, પૂર્વાપર વિરોધ ન આવે, ન્યાયનો ભંગ ન થાય, એવું લક્ષણ પકડવું. ભગવાન કહે છે કે તે જે કારણે ભિન્ન પડે છે તે લક્ષણ જીવનો જ્ઞાયકપણા નામનો ગુણ છે. આ બધી 299 વસ્તુ એ તને જાણી શકશે નહીં, આ એક એવો છે કે જે 299 ને જાણે. આ 299 માંની કોઈ આઈટમ એકબીજાને પણ જાણી શકે નહીં. ઘડિયાળને ન ખબર હોય કે ટીવી અહીંયા પડ્યું છે, ટીવીને ન ખબર હોય ઘડિયાળમાં કેટલા વાગ્યા છે. એક એક વાતનો વિચાર કરો, બધી આઈટમમાં એકબીજાને ખબર ન પડે, એકબીજાને જાણી શકે નહીં. દૂધનું તપેલું ગેસ ઉપર હોય તો એને ખબર ન પડે કે ગેસ ચાલુ છે, ગેસને એનો ખબર હોય કે મારા ઉપર દૂધ મૂક્યું છે, ઉભરાઈ જશે, હવે હું બંધ થઈ જાઉં, તે તો આ તો દાઝી જશે. ગેસને ખબર નથી, દૂધને ખબર નથી. એક એક આઈટમ પકડી લો, નળ ખુલ્લો છે અને નીચે તપેલું મૂક્યું છે, ભરાઈ ગયું છે, નળને ખબર નથી કે આનું પાણી ભરાઈ ગયું, હવે હું બંધ થઈ જાઉં. એક એક પદાર્થ સાથે એ બે માંથી ભિન્ન કરવો હોય તો જાણનારનો, જાણપણાનો, જ્ઞાયકપણાનો, જેનામાં જ્ઞાયકપણું છે, જે આ 299 આઈટમને જાણે છે, તે જ્ઞાયકપણાનો ગુણ. અને એ સિવાય બીજા એક પણ પદાર્થમાં આવો જ્ઞાયકપણાનો ગુણ નથી. આવા એક પણ પદાર્થમાં જ્ઞાયકપણાનો ગુણ નથી. તો કોઈ કે પણ થર્મામીટરને તો ખબર પડે છે આપણને કેટલો તાવ આવ્યો, બરોબર છે? અને વળી વોલ યુનિટમાં મૂક્યો થર્મામીટર કે અત્યારે તાપમાન કેટલું છે, તો કે 30 ડિગ્રી છે, એને તો ખબર પડી. એને ખબર પડી થર્મામીટરને ખબર પડી કે મેં થર્મામીટર સામે જોયું, એ મારું જ્ઞાયકપણાએ કીધું 30 ડિગ્રી છે કે થર્મામીટરે કીધું 30 ડિગ્રી છે, હું કઈ જાણતો નહોતો. આપણે એમ થાય કે ટીવી આ છે, કેસેટની અંદર આ કીધું એટલે બોલવા માંડે છે, કેસેટ વાગે છે, આનું જાણપણું છે, કેસેટનું જાણપણું છે, ક્યાંય નથી. આ જાણનાર જગતના બધા જ પદાર્થોની વચ્ચે વસનાર, અને એણે બધાથી પોતાના એક ગુણથી પોતાની જાતને જુદી કરતો જાય, બધી જુદી કરતો જાય. જો પેલાની વાત ઉરધતાની જુદી છે, એમાં વિદ્યમાનપણું ને પછી એની જાણકારી, ગ્રહણ ને ત્યાગ, એ વાતને વહેનો લેવી, અહીંયા બીજી લેવાની. આ બધા પદાર્થોની વચ્ચે જળ અને ચેતનનો ભેદ કરવો છે, શું કરવું? તો કે જાણે તે જીવ, અને જે ન જાણે તે અજીવ. ચાલ સિદ્ધ હિસાબ, જાણે તે જીવ અને ન જાણે તે અજીવ. હવે જીવ અને અજીવનું તત્વજ્ઞાન જેને આવડી ગયું એના માટે મોક્ષ સરળ છે. તો હવે એક એક પદાર્થને લેતો જાય, જાણે છે, ખતવણી કરો. જાણતો હોય તો જીવ, અને ન જાણી શકે એમ હોય તો અજીવ. તો દરેક વસ્તુની અંદર આપણને આ ગુણ એનો પકડાઈ જાય. એવો ગુણ, કેવો ગુણ? જગતના બધા પદાર્થોની સાથે એકમેક થઈ ગયા હોય. હવે મેં તો 299 આઈટમની વાત કરી, અને એની સાથે પોતે રહેલો જીવની વાત કરી. આ દેહની અંદર જીવ રહ્યો છે, પેલી બહારની વાત કરીએ પછી જરા અંદર આવીએ તો મજા આવે. ઓલામાં તો પકડાઈ ગયું. આપણા દિવાન ખરામાં એકલો હોઉં તો ઘરમાં જીવ કેટલા, તો હું એકલો જાણું છું એવું, બાકી કઈ કોઈને ખબર પડતી નથી. આપણે વયા જાય તો ઘરના પદાર્થને ખબર પડે કે આ કોઈ ચોર આવે નહીં, લઈ ન જાય, સંભાળ રાખવી, કાળજી રાખવી, કોઈને ના ખબર પડે. એટલે કોક હોવો જોઈએ. બહારગામ જવું હોય તો આપણે કોકને સુવાડવા વાળાની વ્યવસ્થા કરી. તો સુવાડવા વાળાની વ્યવસ્થા શું કામ કરી? ભાઈ જાણનાર તો કોક જોઈએ ને, કયો કાકો આવ્યો તો લઈને વયો ગયો નહી તર. હવે પોતાના દેહની અંદર ચૈતન્ય છે, એક મેક થઈ ગયા છો, એક મેક, ખબર નથી પડતી આમાં. હવે કે છે, કર જાણે તે જીવ અને ન જાણે તે અજીવ. હવે આ પ્રયોગ કરવાનો, આ પ્રયોગ શરૂ કરી દે. ક્યાંથી કર? તો જ્યાંથી શરૂ કરી હતી, કર. આ હાથ જાણે બહુ હવે સૂક્ષ્મ થાય એટલે જરા મુશ્કેલી પડે. હાથ જાણે છે, પગ જાણે છે, ક્યાં જવું, ક્યાં ચલાય, ક્યાં ન ચલાય. એ પગને ખબર પડે છે ક્યાં ચલાય, ક્યાં ન ચલાય, ક્યાં લાંબો પગ લેવો પડશે, ક્યાં જરા કૂદકો મારવો પડશે, ક્યાં જરા ટૂંકાવવું પડશે, ક્યાંક વધારે ઊંચો કરવો પડશે પગ. એ પગને ખબર પડે છે, હાથને કઈ ખબર પડે છે, માથાને કઈ ખબર પડે છે. હવે જાણનારી ઇન્દ્રિયો જ્યાં આપણે મૂંઝાય છે કે એ જ જાણે છે. આંખ, આંખ જાણે છે, જોનાર આંખ છે. એટલે સાહેબ આંખ જ છે ને, આંખ વિના કઈ દેખાય? બરોબર છે. મેં ચશ્મા ઉતારી નાખ્યા અને તમે મને કહ્યું કે તમે કયો પત્રાંક વાંચ્યો, એટલે હું કહું ભાઈ દેખાતું નથી, કયો વાંચ્યો એટલે હું ચડાવું. 438 વાંચ્યો એટલે જાણ્યું આને ને, મને તો નતું દેખાણું અહીંયા. એટલે મેં તો આ 400 આ ચડાવીને કીધું કે 438 અને પછી ઉતારીને કીધું કે કેટલા છે 438. હવે કોઈ ભણ્યો નથી એને બોલાવો અહીંયા, ઓલા તિવારીને કે એને કે ભાઈ લઈને આ તું ચડાવ ને. એટલે કે સાહેબ મને આ વાંચતા ન આવડે. અરે વસંતભાઈ આ જ પહેરીને વાંચે છે તો તને કેમ ન આવડે? કા એ ત્યાં સુધી તો કહેતા હતા કે મને ખબર નથી પડતી. તો જાણનાર કોણ? આ જાણે છે. આની જાણવાની તાકાત ખરી? જો આની નથી તો આની ખરી? જો આની નથી તો જે ફંક્શન આ કરે છે એ જ ફંક્શન આ કરે છે. હવે આપણે કે એ જ કરતો હતો તો હું કહું કે અત્યારે બરોબર તમે 5 વર્ષ પહેલા આવ્યા વાંચતા હતા અને હવે કે તમે આવવાના છો એટલે અમારા મગનભાઈ બાંધણી વાળા કે મારાથી આ વખતે અવાશે નહીં, આંખે મોતિયું આવ્યો છે. તમે જ વાંચતા હતા, કાંઈ ચશ્મા નહોતા ચડાવતા, દેખતા હતા, બધું થયું ને. હવે તમે કહો છો કે ભાઈ મને કઈ ઉઠતું નથી. તો જાણકારી કોની? આ આંખની? નહી ભાઈ, ભૂલી ગયા, તો વાત થઈ ગઈ જુદી. એની નહીં, આંખ હોવા છતાં ન દેખાય એવું બને ખરું? એટલે આપણે કે હા, નંબર આવ્યા હોય તો ન દેખાય, મૃત્યુ આવ્યો તો ન દેખાય, સાવ સારી આંખ હોય અને ન દેખાય એવું બને ખરું? સાવ સારી આંખ હોય, કોઈ ડિફેક્ટ નથી, આઈ સ્પેશિયાલિસ્ટ એમ કે ઇટ્સ ક્વાઇટ ઓકે, છતાં ન દેખાય એવું બને? બને. જ્યાં રસ ન હોય એવી કોઈ વાત આપણને દેખાય? જેની અંદર કોઈ રસ ન હોય એવી કોઈ વાત આપણને દેખાય? તો આંખ તો સારી છે ને, છતાં દેખાતું નથી. કાન સારા છે છતાં સંભળાતું નથી. મને રસ છે શેરબજારના ભાવ શું એ જાણવાનું, તો છાપામાં મને એ દેખાય અને કોઈને ન દેખાય કે ભાઈ આમાં કઈ ખબર પડતી નથી. મને રસ છે હું ટીવી સાંભળું છું ત્યારે ન્યૂઝ ની અંદર અને ઘરના બેરાઓ બેઠા જ બાજુમાં એ નક્કી કરે છે બોલી હાડી કેવી પહેરી જાય છે. એટલે પછી હું ચર્ચા કરું છું કે આજ મનમોહન સિંહ નું સ્ટેટમેન્ટ જોયું, આ બજાર કાલ તેજીમાં આવી જશે. એટલે આપણે કે તમે સાંભળું શું સાંભળું, પણ તમે સાંભળતા હતા મારી બાજુમાં બેઠા હતા, ડિસ્ટન્સ સેમ, ટીવી એક જ પ્રકારનો બધો અવાજ આવતો હતો, લાઉડમાં જે છે, તમારા કાન હારા છે, મારા હારા છે, કેમ તમે સાંભળ્યા નહીં સમાચાર? તો કે મારું ધ્યાન નહોતું. તો ધ્યાન નહોતું તો એને મનમોહન સિંહે શું કીધું છે ખબર નથી. અને પછી આપણને પૂછે કે ઓલી એ કેવો હાર પહેર્યો હતો જોયો તમે? એની હેરસ્ટાઈલ જોઈ? અરે ભાઈ ટીવી હેરસ્ટાઈલ જોવા સારું થઈને અમે ટીવી ખોલીએ છીએ. તો તમારી આંખો નહોતી, તમે જોતા નહોતા, તમારે કઈ ચશ્મા છે?
ઓલી આવી આપણે રૂબરૂ હાજર થઈ, ગુલાબી રંગની હાડી પહેરી હતી, આવી ફર્સ્ટ ક્લાસ મજાનું એક પીન વાળું આવું હતું, એનું મેચિંગ કેવું હતું, એના કલર કેવા હતા, કઈ તમને દેખાણો નહીં. અરે હું તો સાંભળતો હતો કે નરસિંહ નામના 1 કરોડ નું થયું છું. આંખ છે છતાં દેખાતું નથી, કાન છે છતાં સંભળાતું નથી, કારણ કે આંખ ઈ જોવાનું કામ નથી કરતી, કાન નથી કરતી. જ્યાં આપણું લક્ષ હોય અને કોક માથાકુટ્યું આવીને આપણું 15 મિનિટ માથું ખાય અને પછી કે ભાઈ આવીને શું કહેવાય, ઈ કે બોલ બોલ કઈક કરતો તો મને તો ખાઈ એમાં રસ હતો, મેં કઈ સાંભળ્યું નથી. તો સાંભળ્યું નથી, કાન તો હતા ને, કાન હતા, મારું ધ્યાન નહોતું. બરોબર છે, વાત બેસે છે? તો આનાથી જીમ જાણનાર કોણ છે? અંદર શરીરની ઇન્દ્રિયો જાણતી નથી, સાધન છે. જેમ ચશ્મા સાધન છે એમ આંખ સાધન છે, જેમ ઇયરફોન સાધન છે એમ કાન સાધન છે, જેમ ચોખ્ઠું સાધન છે એમ જ દાંત સાધન છે. આ બધા સાધનો છે, એની વધઘટ એની હાનિ વૃદ્ધિ થયા કરે. સાચો એની અંદર જ્ઞાયકપણાનો જાણવાનો જેનામાં ગુણ છે, એ સાબુત જે છે અંદર તે રહેલો ચૈતન્ય, તે દેહથી ભિન્ન છે. શરીરના એક એક અંગ પ્રત્યેનો વિવેક કરતા કરતા, બાદવાકી કરતા કરતા, શરીરના કોઈ ભાગમાં જાણવાનો ગુણ નથી, નથી અને નથી. દેહનો કોઈ પણ ભાગ, એકેય અંગ, એકેય ઉપાંગ, એકેય પાર્ટસ, કોમ્પોનન્ટ્સ આ બોડીના એકેયમાં જાણવાનો ગુણ નથી. માત્ર એની અંદર રહેલું ચેતન અને ફર્સ્ટ ક્લાસ બધી ઇન્દ્રિયો છે, અને અંદરનો હંસલો ઉડી જાય તો એ કઈ જાણી શકે ખરો, જોઈ શકે ખરો, ખાઈ શકે ખરો, સ્પર્શ અનુભવી શકે ખરો? કઈ જ નહીં. શરીરના હાથ પગને કઈ થાય અસર? કઈ જ નહીં. કેમ? તો આપણે કહે કે એ તો જળ છે, ઇજર જાણી નથી, પણ જળ છે ક્યાંથી જાય? આજો એની આંખ, આ એના કાન, શું વાંધો છે? બધા સ્પેર પાર્ટ સેફ છે, કેમ કે હાર્ટ એટેક થી મર્યો છે, એટલે એનું માઇન્ડ પણ સાબુત છે, નથી કરી શકતું. શરીરના પરમાણુથી બનેલો આ દેહ જળનો છે, અને જળનો સ્વભાવ જ્ઞાયકપણું નથી, ચેતનનો છે. માટે આ દેહ અને એમાં રહેલો આત્મા, એની અંદરની ભિન્નતા તે રીતે થાય કે જાણનાર તે જીવ અને જે ન જાણે તે અજીવ. જેનામાં જાણવાની કોઈ શક્યતા નથી, જેનામાં જાણવાની કોઈ સંભાવના નથી. દેખીતી રીતે ભ્રાંતિ થાય છે કે આંખે જોયું, ભ્રાંતિ થાય છે કે કાને સાંભળ્યું, ભ્રાંતિ થાય છે કે ચશ્મા વડે દેખાયું, ભ્રાંતિ થાય કે દૂરબીન વડે મેં આ અવકાશ જોયો. પણ એ દૂરબીન વડે કઈ બીજા કોઈને દેખાડીએ જેને ખગોળ શાસ્ત્રનું જ્ઞાન ન હોય, અથવા એવો જાણનાર એ ચૈતન્યની ક્ષમતા ન હોય, તો દૂરબીનથી બધું દેખાય એવું માની લેવું નહીં. તો દૂરબીન બધાને દઈ દઈએ અને તો સિદ્ધલોક પણ દેખાય, પણ કઈ દેખાતું નથી, કઈ થતું નથી. આખું જ્ઞાયક પણ જેના વિશે રહેલું છે, અને તે પાછો ભેળસેળ વાળા પદાર્થ છે. અત્યારે વાત થાય છે જગતના પદાર્થ અને જીવ બંને ભેગા છે, એ ભેગામાં એક અપેક્ષા એ આપણા ઘરની અંદરના, બીજી અપેક્ષા એ આખા સંસારમાં, અને ત્રીજી અપેક્ષા એ આપણા દેહધારીપણામાં બે પદાર્થો ભેગા છે, એક જળ અને બીજો ચેતન. અને આ જળ પદાર્થની અંદરની આપણને ભ્રાંતિ થઈ ગઈ છે, ભ્રાંતિ એવી થઈ છે કે એનામાં જાણવાનો ગુણ છે. પણ ભાઈ, આ ચૈતન્યના અભાવની અંદર આ જળ પદાર્થનું એક પણ અણુ પરમાણુમાં જાણવાની કોઈ તાકાત, કોઈ ક્ષમતા, કોઈ સંભાવના નથી. આવું સ્પષ્ટ જે જ્ઞાયકપણાનો ગુણ, જ્ઞાયકપણાનું લક્ષણ, જે જીવ નામના પદાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિશે જ્ઞાયકપણું સંભવી શકે નહીં. હવે દુનિયાના કોઈ પણ પદાર્થની વિચારણા કરવી, કોઈ પણ પદાર્થ, એની સબસ્ટેન્સ ઓફ ધી વર્લ્ડ એ જાણી શકે, ઇન્ક્લુડિંગ રોબોટ, કમ્પ્યુટર, એ એટલું જ જાણી શકે જેટલું પ્રોગ્રામ દ્વારા ફીડિંગ આપ્યું હોય તેટલું. જો એને ફીડિંગ ન આપ્યું હોય કે આ સ્થિતિમાં આમ થાય તો એનું પરિણામ આમ થાય તો જ એટલું ફંક્શન કરે. એ પોતાની મેળે સ્વ વિવેક બુદ્ધિથી કંઈ કરી શકે ખરું? કંઈ ન કરી શકે. રોબોટ ન કરી શકે, કોમ્પ્યુટર ન કરી શકે, ટીવી ન કરી શકે, રેડિયો ન કરી શકે, દુનિયાની કોઈ પણ જડ પદાર્થની અંદર આ પ્રકારનો સ્વ વિવેક યુક્ત જેને જ્ઞાયક પણ કહીએ એ જાણી શકતું નથી. બાકી જે ઓટોમેશન વગેરે આપણે મૂક્યા છે તે માત્ર જડ પદાર્થની આપણે કરામત જાણી છે. આપણને ખબર છે કે આવી પ્રકારની ફ્રીક્વન્સી એટલે આમ લાઇટ બંધ થઈ જાય, ઓટોમેટિક સ્વિચ બંધ થઈ જાય અને કેસેટ પાછી ફરે, એ આપણી જાણકારીને કારણે મૂકી છે. એ જળ પદાર્થની જાણકારીને કારણે થઈ છે અને આપણે જાણીએ છીએ એવું નથી. એનો ધર્મ આપણે જાણ્યો છે જળ પદાર્થનો. એ જળ પદાર્થે આપણો ધર્મ જાણ્યો કે હારો મૂકશે અને ઉઠી જશે પછી હોઈ જાવ ને હવે આ હુતો હશે બંધ થઈ જાય, એ આપણો ધર્મ જાણતો નથી. કેમ કે એનામાં જ્ઞાયક પણ સંભવી શકે નહીં. એમ આખી દુનિયાનો વિવેક પદાર્થનો કરવો અને કરવા યોગ્ય જ્ઞાનીઓ આ બધા માટે એટલા માટે કહે છે કે દેહમાં રહેલો આત્મા, દેહમાં રહેલો ચૈતન્ય દેહથી ભિન્ન છે, જ્ઞાયક છે, જાણપણું તે લક્ષણ તેનામાં છે. બાકીના એક પણ પુદગળ પરમાણુ ભલે આ દેહ સાથે અનંતની સંખ્યામાં લાગ્યા હોય તો પણ તેનામાં જ્ઞાયકપણું નથી. એટલે આપણે વાત કરી હતી કે 5 કિલો વજન વધે તો જ્ઞાયકપણું વધે અને 2 કિલો હુકાઈ જાય તો જ્ઞાયકપણું ઘટી જાય. કારણ કે જ્ઞાયકપણું એ કેનું લક્ષણ છે? ચૈતન્યનું. દેહનું